શાશ્વત પ્રતિમાના પૂજનનું શાશ્વત પર્વ અષ્ટાનિકા ચાલે છે. એમાં પાંચ મેરુ જ્યાં આવે છે અઢીદીપમાં, એ મનુષ્ય ક્ષેત્ર, એની પૂજનમાં આપણે 394 જૈન મંદિરની કરી. એનાથી પુષ્કર દીપમાં જે અડધી જગ્યા જે રોકે છે એવો માનુસોત્તર પર્વત, કે જેને ક્યારે પણ કોઈ પણ મનુષ્ય એ ઓળંગી ન શકે. ચારણ રુધિરારી મુનિરાજ હો, અથવા તો કોઈ દેવના વિમાનમાં મનુષ્યને બેસાડે તો પણ એને ઓળંગી ન શકે. એ આખો એક બંગડી આકારનો પુષ્કર દીપમાં છે. એને ચાર દિશામાં ચાર જૈન મંદિર છે એની પૂજન કરી, અને આઠમો નંદીશ્વર દીપ એની એક સમુચય રૂપે પૂજા કરી. એ બે વચ્ચે એક ભાવના શું કરી કે અઢી દીપની બહાર પુષ્કર દીપના મનુષ્યોત્તર પર્વત ને એના પછી સમુદ્ર, એના પછી વારુણીવર, ક્ષીરવર, ધ્રતવર એવા બધા જે 100 વર એ બધા જે દ્વીપ અને સમુદ્ર છે, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, બે દ્વીપ અને સમુદ્ર, એમાં મારે જન્મ મરણ ન હો, અહીંયા મનુષ્ય ક્ષેત્રમાં રહીને હું મારી સાધનાની પૂર્ણતા કરું, એવી એક ભાવનાથી કે આવું ત્યાં સાધકપણું રહી શકે છે. અને સાધક જેવો છે, તિર્યંચ જે છે એમાં અસંખ્ય તો પંચમ ગુણસ્થાન વર્તી પણ છે, સમ્યક દર્શન તો છે પંચમ ગુણસ્થાન, પણ જ્યાં તીર્થંકરોના દર્શન ન મળે, એમના સમોસણ જ્યાં ન હોય, આદિ નિર્ગ્રંથ મુનિરાજોના ચરણથી જે પવિત્ર નથી એવી ભૂમિમાં મારું ન હો, મારે તો અહીંયા જ રહીને મારી સાધના પૂરી એ કરવી છે, એવી ભાવનાથી એ ત્રીજો એનો મનુષ્યોત્તર પર્વ, પછીનો સમુદ્ર, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, એ બે દ્વીપ અને સમુદ્ર બે થી રહી કરીને નંદીશ્વરની પૂજાનો આપણે પ્રારંભ એ કર્યો છે. આ રીતે મુખ્યપણે નંદીશ્વર દીપની આ અષ્ટાનિકાની મુખ્યતા છે. એની ચાર દિશાના એ 52 જિનરામાં એનું પૂજન હવે એક એક દિશાનું આવશે. અહીંયા આપણે સર્વવિશ્વજ્ઞાન અધિકારમાં 345-348 એ ગાથા અને એનો ભાવાર્થ ગુરુદેવ સિલોદ અને કળશ ઉપર લીધું. ફરીથી એક આપણે 491 પાને આપણે જોઈએ ટાઇટલ, પહેલા ચાર ગાથાઓનું 345-348. કાલે તો વિસ્તાર લીધો છે, છતાં એક વિચારીએ. એનું ટાઇટલ છે, હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિક વાદ્ય સ્પષ્ટ રીતે નિષેધ. પ્રશ્ન એટલો છે, આમાં અનેકાંત શું આવ્યો? અહીંયા આપણને આ ચાર ગાથાઓમાં અનેકાંત શું આવ્યો? કે જે કરે છે તે જ સર્વથા ભોગવશે, અથવા કરનાર બીજો અને ભોગવનાર એવો કોઈ એકાંત નથી, અને એકાંત નથી તો એનાથી રહી તે અનેકાંત છે. અહીંયા શેની વાત લીધી? અહીંયા તો એક બૌદ્ધ મતીને જે કરે છે કે હંમેશા એકાંત શું એ માને છે, કરનાર બીજો છે ભોગવનાર, તો એવો એકાંત નથી. તો એમાં અનેકાંત શું છે કે જો દ્રવ્ય અપેક્ષા સે જોશું તો જે કરનાર છે તે જ ભોગવનાર છે, અને પર્યાય અપેક્ષાએ જોશું તો એક પર્યાયમાં કર્યું અને બીજી પર્યાયમાં ભોગવ્યું. ચાહેશો એ પર્યાય તેના તે ભાવ નહીં હો કે એ બીજાના ભાવ. અને ગુરુદેવસિંહે ખુલાસો કર્યો, અહીંયા વેદનની વાત નથી, સંયોગની અપેક્ષાની વાત છે. વચન કહે, કારણ કે ખરેખર જે સમયે પર્યાયનું પ્રણમન છે એ સમયે આમ તો એનું વેદન છે. અહીંયા તો એ ભાવ કર્યા, કર્મ બંધાણા, એના ઉદય કાળે આવીને સંયોગ મળે એ બધાની વાત લઈને. આ પણ એક જૈન દર્શનનો વ્યવહાર છે. એકાંત એવું નથી કે કર્યું એટલે ભોગવી જ લીધું તો પછી ક્ષણિક વાત થયો, અને જો કર્યું એ ભોગવી જ લીધું તો પછી બીજો ભાવ શું કામ થાય? કારણ કે કરેલા ભાવનું ફળ તો મળી લીધું અહીંયા, તો પછી અહીંયા તો પૂર્ણતા થવી જોઈએ, સીધું મોક્ષ જ થવો જોઈએ. તો એવું નથી, આવું પણ એક રહેલું છે. એ રીતે અહીંયા અનેકાંત આપણને એ બતાવીને એ કાલે લીધું તું જ ફરીથી. અહીંયા કોને ક્યાં પરિણામની વાત લીધી? અગુરુ લઘુ ગુણના પરિણામ લીધું. કારણ કે બીજા ગુણોની પણતીમાં શું હોય છે? સામાન્ય પણ વિવિધતા હોય છે. શ્રદ્ધામાં લઈએ તો મિથ્યાત્વ છે, એમાંથી સમ્યક થાય. સમ્યકમાં પણ પેલા ઔપસમિક હોય, ક્ષાયોપસમિક હોય, ક્ષાયિક હોય. જ્ઞાનમાં મતિ, શ્રુતાવધિ અથવા કુમતિ, એટલે એ બધા. પણ આ જે અગુરુ લઘુનું ષટગુણ હાનિવૃદ્ધનું પ્રણમન છે એ ક્યારે હોય છે? નિરંતર અનાદિકાળથી લઈને સિદ્ધ દશામાં પણ અગુરુ લઘુ ગુણના કારણે પરિણામમાં ષટગુણ હાનિવૃદ્ધિનું તો એ ચાલુ માટે એની વાત લીધી. અને એ પણ કેવા લીધા? પ્રતિ સમયે સંભવતા, સંભવતા એટલે થતા. અને ક્યાં? જે એનો ક્રમ છે તે, જે એનો જન્મ ક્ષણ છે એ બધા એ પરિણામ. અને એના દ્વારા કોણ છે? ક્ષણિક છે. કોણ ક્ષણિક છે? પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી કોણ ક્ષણિક છે? જીવ. જીવ પેલો શબ્દ એ કોમન છે, આ જીવ માટે છે. અને એ જીવ અચલિત ચૈતન્યના અન્વય ગુણ દ્વારા નિત્ય છે. આ બે ધર્મ કોના છે? એક જીવ પદાર્થ છે અને એના બે ધર્મો છે. પરિણામથી જોઈએ તો કેવો છે? ક્ષણિક છે. અને અન્વય રહેનારા, નિરંતર, ઓલા વ્યતિરેક છે આ અન્વય, તેનો તે ગુણથી જો જોઈએ તો એ કેવું છે? નિત્ય. અને નિત્ય હોય તો જ લાગુ પડે અન્વય, તેનો તે, તેનો તે. એવો ને એવો એ શું હોય શકે? પર્યાય હોય શકે? એવી ને એવી પર્યાય. પણ એ કેવી છે? એવી ને એવી નવી થતી પર્યાય, માટે ક્ષણિક છે. અને તેનો તેજ, તેનો તેજ એ અન્વય, એ કોણ છે? ગુણ. અને એનાથી કેવો છે? નિત્ય હોવાથી કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે. કેટલાક પર્યાયો એટલે વર્તમાન પર્યાયથી વિનાશ પામે છે. વર્તમાન જે પ્રગટ થયું એનાથી, ભૂત ભવિષ્ય, ભૂતની તો વહી ગઈ, ભવિષ્યની થઈ નથી. તો કેટલાક એટલે કઈ છે? વર્તમાન પર્યાય જે ઉત્પાદરૂપ છે એનાથી વ્યય થાય છે. અને કેટલાક પર્યાયોથી, કેટલાક પર્યાય એટલે અહીંયા ગુણોથી, કેટલાક અંશે ગુણોથી એ વિનાશ પામતો નથી. પણ કેવો છે? એવો ને એવો જ, કારણ કે નિત્ય. પણ એમ બે સ્વભાવ વાળો જીવ સ્વભાવ છે. બે સ્વભાવ વાળો કોણ છે? છ દ્રવ્યમાંથી કોણ છે? છે તો છે છ દ્રવ્ય. અહીંયા તો વાત કરવી છે જીવની, માટે એ જીવ સ્વભાવ. અને આ જ દેખાડે છે, આવા બે સ્વભાવ છે. પદાર્થ એક છે અને એના બે સ્વભાવ, કહેતા બે ધર્મો છે. ક્યાં બે ધર્મ છે? એક ક્ષણિક ધર્મ છે, અનિત્ય ધર્મ છે, અને આ બાજુ નિત્ય ધર્મ છે, સ્થાયી ધર્મ છે. અને એ જ દેખાડે છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે. તો આવી વસ્તુ અનેકાંત સ્વરૂપ હોવા છતાં એક જ અપેક્ષા લઈને સર્વથા ક્ષણિક માની બેઠ. વસ્તુ પદાર્થમાં એક જ ધર્મ હોત તો એકાંત જ હોય, તો અપેક્ષા લાગુ જ પડે નહીં કે કરે છે એ જ ભોગવે, કે કરનાર બીજો ને ભોગવનાર, એ અપેક્ષા જ દોલે. કારણ કે એમાં તો એક જ અપેક્ષા લાગી. ફરી તે એકાંતમાં જો આપણે લઈએ, અહીંયા બે ધર્મ લીધા, ક્ષણિક અને નિત્ય. હવે એમાં ક્ષણિક જ ધર્મ માનીએ આપણે એકાંત. વસ્તુમાં બે સ્વભાવ નહીં, એક જ, તો શું થાય? વસ્તુમાં ખાલી ક્ષણિક એક જ ધર્મ માન્ય તો શું થશે? તો સર્વથા કરનાર બીજો હશે અને ભોગવનાર બીજો હશે. કારણ કે એને નિત્યપણું તો માન્યું નથી, તો એક પર્યાયમાં કર્યું અને બીજી પર્યાયમાં ભોગવતો, તો એકાંત જ આવશે. અથવા તો નિત્ય એકાંત ધર્મ લઈએ તો શું થશે? તો સર્વથા જે કરશે એ જ ભોગવશે. તો અહીંયા આચાર્ય દેવ કે છે એવું નથી. વસ્તુ પોતે કેવી છે? ક્ષણિક અને નિત્ય એવા બે ધર્મ વાળી વસ્તુ છે. અને બે ધર્મ વાળી હોવાથી એકાંત માનતો નહીં. કે જે કરે છે, કોઈને એમ થાય આવું તમને શીખડાવવામાં આવ્યું, પાપ કરતા હોય તો એમ કે જો યાદ રાખજે, પાપ કર્યા તો તારે જ ભોગવવા પડે. અહીંયા આચાર્ય દેવ ના નથી પાડતા. દ્રવ્ય અપેક્ષા એ જોઈએ તો એ જ વાત છે, પણ એનો અર્થ એમ નથી કે બીજી અપેક્ષા નથી. અહીંયા જ કર્યા ને અહીંયા જ ભોગવી લીધા એમ નહીં માનતો. પર્યાય અપેક્ષા એ જો છે તો અહીંયા કર્યા છે તો હજી ભાવિ પર્યાયમાં એ સંયોગ તને મળવાનો છે, એ રીતની વાત છે. ખાલી ક્ષણિક ભાઈ ઘણા કે ને હાથે કર્યા ને હાથે ભોગવી, અહીંયા જ ભોગવી લેશું, અહીંયા જ સ્વર્ગ ને અહીંયા જ નરક ને બધું અહીંયા છે, એમ નથી. તું દ્રવ્ય અપેક્ષા તું ન તો કરતા ને ભોગતા ભલે સાથ સાચી છે, પણ સાથે પર્યાય અપેક્ષા અહીંયા કરે છે અને પછી એનું ફળ એ મળે છે. તો આ રીતે અનેકાંતે દેખાડીને તો એમ બે સ્વભાવ વાળો જીવ સ્વભાવ. અને આ જ વાતને આગળ ક્યાં લેશે આપણને? પરિશિષ્ટમાં આખું શ્યાદવાદ ને અનેકાંતની વાત આપણને લેશે. એમાં સૌથી પહેલા 14 બોલથી આપણને જે તત્ છે, અતત, એક, અનેક, સ્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવતી અસ્થિ, પરદ્રવ ક્ષેત્ર કાળ ભાવતી નાસ્તી, અને છેલ્લે નિત્ય અને અનિત્ય, 14 બોલ દ્વારા એ આપણને કહેશે. તો એ રીતે અહીંયા જી છે, તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે. શું આવ્યું પેલો બોલ? કે આવ્યો જે કરે છે તે જ ભોગવે છે. કોની અપેક્ષા એ? દ્રવ્યની અપેક્ષા. જે કરે છે તે જ ભોગવે, અથવા જે કરે છે અને બીજો જ ભોગવે. જો દરેકમાં શબ્દ કેવો મૂકેલો છે, જ જ જ કહીને એને શું કરવું છે? એકાંત. અનેકાંતમાં શું હશે? પણ હોય. અને એકાંતમાં શું હોય? જ હોય. તો જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે. અહીંયા વાત લીધી અને હવે જે લે છે, જે ભોગવે છે તે જ કરે અથવા બીજો જ કરે, બેમાં ફરક શું પાડ્યો આચાર્ય દેવે? જે કરે છે તે જ ભોગવે અહીંયા લીધું, અથવા બીજો ભોગવે છે, અને પછીમાં શું આવ્યું? જે ભોગવે છે તે જ કરે અથવા બીજો જ કરે, ફરક શું પાડ્યો? અહીંયા એ સિદ્ધ કર્યું કે વર્તમાનમાં જો તું કરે છે તો ભાવિષમાં તું જ ભોગવીશ. પેલા બોલમાં શું છે? જે કરે છે. જે કરે છે એટલે શું આવ્યું? વર્તમાનમાં જે કરે છે ભવિષ્યમાં તે જ ભોગવે છે. કઈ અપેક્ષા એ? દ્રવ્ય અપેક્ષા. અથવા વર્તમાનમાં જો તું કરે છે તો ભાવિમાં બીજી પર્યાયમાં ભોગીશ. પર્યાય આપે હવે ન્યાથી લે છે કે ભવિષ્યમાં તું ભોગવે છે તો એને ભૂતકાળમાં તે જ કર્યું તું છે ને, જે ભોગવે છે એટલે ભવિષ્યમાં જે ભોગવે છે. ન્યાથી વાત લીધી પહેલી, ક્યાંથી લીધી? વર્તમાન કરે છે એનાથી વાત લીધી, અને ઓલી સેનાથી વાત લીધી? ભવિષ્યમાં તું ભોગવે છે ત્યારે વિચારજે કે ભૂતકાળમાં તે જ કર્યું તું. અહીંયા વર્તમાનને લઈને ભવિષ્યની વાત લીધી, અને ત્યાં ભવિષ્ય પહેલા ભૂતકાળની વાત. આમ કેટલું ખુલ્લું કરીને નિશ્ચિતપણે આવો એકાંત માને છે, એના માટે અહીંયા કહે છે કે જે ભોગવે છે. જેમ કે ને અત્યારના આપણે ભોગ્યા અને ઘણા તો ક્યાં સુધી ચાલે ને, ક્યાં સુધી કે વર્તમાન ભોગવીએ છીએ એના માટે શું કહે? નહી, ભગવાને આપ્યું છે જૈન થઈને પણ આવી કલ્પના, ભગવાને આપ્યું છે તો ભોગવે છે. અરે વર્તમાન ભોગવે છે કારણ કે ભૂતકાળમાં તે એવા ભાવ, અને છતાંય આચાર્ય દેવ કહે છે એ દ્રવ્યથી કહીએ છે, બાકી તો વર્તમાનમાં ભોગવે છે તો એ પર્યાય છે, પણ ભૂતકાળમાં બીજી પર્યાય હતી. અહીંયા ભગવાનને વચ્ચે ખબર નહીં, ભગવાન તો જાણે પોતાનું કામ કરવા માટે સર્જાયા હોય છે. શું ભગવાન થઈને એના માટે જ તારે ભગવાન થવું છે? શું કલ્પ ખરેખર બીજાની તો જઈએ જે ઈશ્વર કરતા વાત બને, પણ જૈનમાં આવીને પણ જો આવો વિવેક ન હોય તો એ સાચા દેવ શાસ્ત્ર ગુરુ સુધી પણ પહોંચ્યો નથી. અને સાચા દેવ સુધી પહોંચ્યો નથી તો એણે કહેલી વાણી અને એ માર્ગે ચાલનારા ગુરુ ક્યાં યથાર્થ? જીવનમાં પહેલી સાધના જો કરવી છે તો યથાર્થ દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય હોવો જોઈએ. કોઈ કે ને અમે તો ગમે એને માનીએ, પણ તમારું તત્વ સારું લેશું? પહેલી આ વાત હોવી જોઈએ. જેનું કહેલું છે એના ઉપરનો જો વિશ્વાસ નથી, એનો જો યથાર્થ નિર્ણય નથી, તો એના કહેલા ઉપર વિશ્વાસ નહીં આવે, એના ઉપર નિશંક નહીં થઈ શકે. તો અહીંયા ફરીથી આચાર્ય દેવ બે રીતે વાત કરી કે ભૂતકાળ અત્યારના વર્તમાનમાં કરે છે તો વિચારજે કે દ્રવ્યથી જો જોઈશ તો ભવિષ્યમાં તું જ એને ભોગવનાર થવાનો, અને પર્યાયથી જોઈએ તો વર્તમાનમાં તે કર્યું છે, ભવિષ્યમાં એને યોગ્ય જેવા ભાવ કર્યા એ રીતે કર્મ બંધાશે, ઉદય કાળે એવો એને તને સહયોગ. અને આમ કહીને એમ પણ આપણને એક હિંટ આપે છે, ક્યારે પણ બીજાનો વાંક કરીશ નહીં. પ્રતિકૂળતા વખતે કે અપમાન આદિને બધા થાય, અસાતાના ઉદય આવે, જનરલી આપણે કઈક થાય, ઊંધું થાય તો કોના ઉપર ઢોળીએ છે બીજાને, કઈક સારું થયું તો કોના ઉપર લઈએ છે પોતા. આચાર્યદેવ કહે છે નહીં, તે ભૂતકાળમાં કરેલા વર્તમાનનો સંયોગ તારા ભાવિ કાળના પરિણામોનું પ્રતિબિંબ છે. વર્તમાન જે તને સંયોગ મળ્યો છે તે ભવિષ્ય ભૂતકાળમાં કેવા પરિણામ કર્યાતા એની શું છે, પ્રતિબિંબ છે, એનો ફોટો છે. તો અહીંયા તે વર્તમાનમાં કરે છે અને થાય જોઈએ તો ભવિષ્યમાં તું જ, થાય જોઈએ તો વર્તમાનમાં તે જ ભાવ એવા કર્યાતા. અથવા તો વર્તમાન પર્યાયમાં તું કરે છે ભૂતકાળની બીજી પર્યાય. તો આ રીતે એવો એકાંત નથી, શું છે, તેજ ભોગવે છે. તો આ છતાં પણ બે અપેક્ષા હોવા છતાં જે પર્યાય તે ક્ષણે વર્તે છે તેને જ પરમાર્થ સત્પણું હોવાથી તેજ વસ્તુ છે. જો શું કર્યું, આવું વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય અને વર્તમાન પર્યાય ને ભૂતકાળની પર્યાય આવો સંબંધ હોવા છતાં પણ, આવું અનેકાંત હોવા છતાં પણ, ક્ષણિકવાદી શું માન્યું, જે પર્યાય તે ક્ષણે વર્તે છે તે જ પોતાનું પરમાર્થ એટલું જ સાચું હોવા પણ માને છે. બીજાની વાત નથી કરવી, આપણી પણ છે. કોઈ એમ કહીએ તમે કોણ છો તો આપણે શું જવાબ આપશું, સામાન્યપણે નામ દઈને કહેશું હું મનુષ્ય છું, એ જ દેખાડે છે તે વર્તમાન પર્યાયમાં જ તારું અસ્તિત્વ માન્યું છે. આ જે પર્યાય છે તેને જ પરમાર્થ સત્પણું માની લીધું. કારણ શું થયે, રાગી દ્વેષી છીએ, સંસારી છે, શેમાં પોતાનું માન્યું છે, સત્પણું હોવા પણ શેમાં માને, વર્તમાન પર્યાય. ત્યારે કેમ એ ભાવ યાદ, ઓલું કોઈ વર્તમાન મનુષ્ય દશા છે, રાગ દ્વેષ છે, નિષેધ નથી પણ એટલું જ અસ્તિત્વ નથી. જો આવી જાય છે એમાં એટલું જ યાદ આવે છે, એટલું જ ભાવનામાં ઘૂંટાય છે, પણ એ સિવાય મારું ત્રિકાળ અસ્તિત્વ હોવા પણ સ્વભાવમય હોવા પણ છે એ વાત આપણને યાદ આવતી, અને એથી જ આપણે જ ક્ષણિકવાદી છીએ. બીજાને કોઈને જોવા નથી જવા જરૂર. વર્તમાન જે સંયોગમાં એકાકારી તો બહુ જ દૂરનું સ્થૂળ છે. અહીંયા તો વર્તમાન પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ, કદાચ જ્ઞાનનો ક્ષોભ સમ ખીલો લઈને આવ્યા હોય, ખીલે શું થાય છે, આપણને અભિમાન થાય, સંતલ અભિમાન પણ ન હોય સંતોષાઈ જાય ક્ષણિકવાદમાં, શેમાં અટવાણા આપણે, વર્તમાન વર્તમાન પર્યાયમાં જ. અને હર સમયે વર્તમાન પર્યાયનું જ આપણને સ્મરણ. સંયોગમાં પણ કોને જોઈશ, વર્તમાન કોઈ પદાર્થના દ્રવ્યગુણ સુધી તો પહોંચી નથી શકતા ઇન્દ્રિય જ્ઞાનથી, પૂતગલના પણ એનો દ્રવ્ય અને ગુણ નહીં, એની તો વર્તમાન શું જોઈએ છે આપણે, એ તે સ્કંદરૂપની સ્થૂળ પર્યાયોને જોઈએ છે. તો બારમાં ને અહીંયા પણ આપણા અસ્તિત્વને આપણે વર્તમાન પર્યાય રૂપે જ માન્યું છે, પર્યાય જેટલું જ. એટલે તો બોલીએ છીએ મારો જન્મ દિવસ અને મારું મરણ થાય કોને આધારિત, આપણે કહ્યું એક સમયની વર્તમાન પર્યાયમાં જ અસ્તિત્વ શબ્દ આવ્યો. તેજ પરમાર્થ સત્પણું, કોણ તેજ પરમાર્થ, જે પર્યાય આ ક્ષણે વર્તે છે. કારણ કે આગળ પાછળમાં તો બીજો થઈ ગયો છે, હું કેવો છું, વર્તમાન આ ક્ષણે જે પર્યાય વર્તે છે એ જ મારું પરમાર્થ સાચું યોગ્ય વસ્તુ સ્વરૂપે સત્પણું હોવાથી તેજ હું છું. તેજ વસ્તુ છે એટલે તેજ હું છું, તેમ વસ્તુના અંશમાં ફરીથી શું શબ્દ વાપરો છે, પર્યાય છે. ગધેડાના શિંગડા જેવું છે એમ નથી, મૃગજળના પાણી જેવું નહીં, વસ્તુનું પણ એ શું છે, અંશ છે. વસ્તુના અંશમાં વસ્તુનું સર્વસ્વપણું માયનું છે. છે એ વસ્તુનું શું છે? પર્યાયી શું છે? વસ્તુનો એક અંશ છે એટલે વસ્તુનો એક ધર્મ છે. એ આગળ આવી ગયું ને, બે વસ્તુના સ્વભાવ છે એ વસ્તુનો એક ધર્મ છે. પર્યાય પણ વસ્તુ, પર્યાય ન હોત તો કોઈ પર્યાયને શું કામ માનવી? આ પર્યાય છે એટલે બધું છે ને. આને એમ માન્યું કે પર્યાય કેવી વર્તમાન માનવી, કારણ કે ત્રણ કાળની આને લંબાવશું આપણે તો શું થઈ જશે? લંબાવશું તો શું થશે? અતિવ્યાપ્તિ થઈ જશે. એને બદલે વર્તમાન પૂરતું જ રાખવું. અતિવ્યાપ્તિ દોષ છે કે નહીં? છે ને, લક્ષણના ત્રણ દોષમાં અતિવ્યાપ્તિ છે કે ને? અતિવ્યાપ્તિ છે કે નહીં? એમ આપણે ખાલી વર્તમાન પૂરતું રાખવું, પછી ભૂતકાળમાં હતો ને ભવિષ્યમાં રહીશ એ આપણે શું કર્યું? એક્સેસ કર્યું ને, વધાર્યું, અતિવ્યાપ્તિ કર્યું. વર્તમાન જેટલું છે એટલું અહીંયા કે છે એમ નહીં, ભૂતકાળમાં તારું હતું અસ્તિત્વ અત્યારના છે ને ભવિષ્યકાળમાં પણ રહેશે. પાછી તો કે તમે ત્રણ કાળ કહીને તમે ભેદ પાડો છો. તમે સમજતા એમ કે મારે તો આ ભેદ જોવે. તો આત્મા કેવો છે? ત્રિકાળી છે. તો ત્રિકાળીમાં કોણ આવ્યું? ત્રણ. તો ભેદ પડ્યો કે નહીં? એની કરતા અમે સારા ને ખાલી વર્તમાન જ માનીએ છીએ. અરે ત્રિકાળી કહીને પણ ભેદના લક્ષ્મણ એટલા માટે સરસ પછી કળશ આવ્યો છે કે દ્રવ્યથી જોઈએ તો કરતા તેનો તે છે, પર્યાયથી જોવે તો ભેદ છે. એ વિકલ્પ તો છોડી દે, હું કરતા ભોગતા છું આ અપેક્ષા એવા ભેદ પણ છોડીને અનુભવમાં પહોંચજે. એક બહુ સુંદર જે કળશ લીધો. આગળ પણ આવી એક વાત આવી ગઈ છે. ક્યાં આવી છે? આગળ ક્યાં છે? ચલો આપણે જોઈએ. જો એ 17-18 ગાથા પછી, એની પહેલા 16 ગાથા પછી, 19 નંબર નો શ્લોક છે, પાનું 48, 16મી ગાથા પછી અને 17-18 પહેલા. 18મું પાનું 48 પાનું એમાં છે. નીચેનો શ્લોકાર્થ પહેલા વાંચે. આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કયો છે? આત્માને ફરીથી, આત્માને પ્રમાણથી જોઈએ તો કેવો કીધો? આત્માને પ્રમાણથી કેવો કીધો? બે ધર્મો આવે પ્રમાણમાં, મેચક અને અમેચક. પછી એક પર્યાર્થિક નહીંથી જો એને કહીએ તો કેવો આવે? મેચક આવે. અને શુદ્ધ નૈયાર્થિક દ્રવ્યથી કહીએ તો કેવો આવે? અમેચક. જો એના આગળના બધા એ શ્લોક છે, આગળના જે શ્લોક છે બધા જે એમાં જોઈએ. ફરીથી 16મો શ્લોક જોઈએ, થોડો ખ્યાલ આવી જશે. 47 પાને 16 નંબર જેમાં છે, પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક પણ છે અને એક અવસ્થારૂપ અમેચક પણ છે. આવ્યો પહેલો બોલ. પ્રમાણથી જોઈએ આત્માને તો આત્મા કેવો દેખાય? મેચક અને અમે, અથવા બીજા શબ્દોમાં કે નિત્ય અને અનિત્ય, એક અને અનેક, ભેદ અને અભેદ. હવે એની નઈ વિવિક્ષા લે છે, પેલું પ્રમાણની વાત નહીં. હવે એના પછીનો શ્લોક છે 17મો, આત્મા એક છે. જો ભાવાર્થમાં લખ્યું, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, આત્મા એક છે અને વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ કેવો છે તો અનેક છે. ઓલામાં શું આવ્યું હતું? પ્રમાણ. પ્રમાણમાં બે આવ્યા અને નહીંમાં હંમેશા એક ધર્મ આવે. શુદ્ધ નહીંથી જોઈએ તો એક છે અને વ્યવહારથી જોઈએ તો એ અનેક છે. હવે એના ઉપરથી શ્લોક લે છે, પ્રમાણથી મેચક અમેક બે છે અને નહીંથી જોઈએ વ્યવહારથી તો મેચક છે, નિશ્ચય પરમાર્થથી જોઈએ તો અમેચક. તે પછી શબ્દ શું વાપરો છે? એને ચિંતા કહેવાય કે ઉલટાનું સારું કહેવાય? ચિંતન કહેવાય. ફરીથી આવું કરીએ એનું નામ ચિંતન કહેવાય કે ચિંતા કહેવાય? આચાર દે છે, તું ભલે એને ચિંતન કહેતો ઓલા વિકલ્પ, અમે એને તો ચિંતા કરીએ છીએ. એમાં પણ આકુળતા થાય છે, શું કરવું? તો પછી એવું કરવું, ચિંતન કરવું કે ન કરવું, મંથન મનન કરવું કે ન કરવું? અરે આચાર દે કહે છે કે એમાં આવીને પણ અટકતો નહીં, એમાં આવીને પણ સંતોષ માનતો નહીં. મેં ઘણું કરી લીધું, ઘણો આગળ આવી ગયો છું, માનીશ નહીં. આ અટકવાના અનેક રસ્તા છે. નિરંતર તારા જ્ઞાનની જાગૃતિ અને શ્રદ્ધાનું બળ રાખજે. આવા વિકલ્પને પણ અહીંયા શું કહે છે, ચિંતા કહે છે. ઓલા બધાની ચિંતા નથી, અહીંયા ચિંતા એને મટાડીને શું કરશે, જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું અને એનો અનુભવ કરવો. જો એનો લઈએ શ્લોકા, આ આત્મા મેચક છે, ભેદરૂપ અનેકાકાર છે. શાની વાત આવી? વ્યવહારથી. પછી નિશ્ચયથી જોઈએ તો અમેચક છે, અભેદરૂપ, એકાકાર, અને બે ને સાથે લઈએ તો પ્રમાણ. તો એવી ચિંતાથી, વિકલ્પથી, વિકલ્પ માત્ર ચિંતા છે, આકુરતા છે, અનુભવને બાધક છે. એવા ચિંતાથી શું થયું? બસ થાવ, બસ થાવ. અલમ સંસ્કૃત શબ્દ હંમેશા અલમ, બસ થાવ. અને બસ થાવ શબ્દ ક્યારે વાપરીએ? બહુ જ હદથી બહારથી કંટાળજે કે ને, બહુ જ ઘોંઘાટ, હવે બસ કરો. જેનો આખો નિષેધ આવે, ઉપેક્ષા, એમ અહીંયા કે છે બસ થાવ. તો શું કરવું છે? સાધ્ય આત્માની સિદ્ધિ તો શું છે? દર્શન, જ્ઞાને ચાલીએ, ત્રણ ભાવથી એટલે કે અનુભવનું પ્રણમન કરીશ તો થવાની છે, વિકલ્પથી સિદ્ધિ નથી થવાની. સાધ્ય આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ, આવા વિકલ્પથી થવાની નથી, પણ અનુભવથી થવાની છે. એ અનુભવ કરવાની આખી આપણને એ પ્રેરણા આપી દીધી છે. અને એના પછી 20મો કળશમાં પણ એ જ રીતે લીધું છે. જો આચાર્ય પોતાની વાત કરે છે, એના પછીનો 17-18 ગાથા પછી આચાર્ય કહે છે, અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ. કારણ કે એ સિવાય, અનુભવ સિવાય બીજી કોઈ સાધ્યની સિદ્ધિ આ રીતે આચાર્ય શું કરાવતા જાય છે? વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરવા માટે એ યુક્તિથી કહે છે બધું જ, કે એ દ્રવ્યથી જોઈએ તો તેજ કરનારો અને તેજ ભોગવનાર, પર્યાયથી જોઈએ તો કરનાર બીજો, ભોગવનાર બીજો. આવી યુક્તિથી અનેકાને સિદ્ધ કરાવે છે. પણ પછી કહે છે એવા વિકલ્પમાં, યુક્તિના વિકલ્પમાં પણ અમારે અટકવું નથી અને તું પણ અટકતો નહીં. એના માટેનો એ કળશ હતો. તો અહીંયા આ રીતે ફરીથી 493 પાના ઉપર આવી જાય, 4 ગાથામાં, કે આ રીતે ક્ષણિકવાદી શું કરે છે, વર્તમાનમાં જે એક પર્યાય પ્રગટ થઈ છે એને જ યથાર્થપણે પોતાનું અસ્તિત્વ માની લે છે. એમ વસ્તુના અંશમાં, ફરીથી આ શબ્દ છે, વસ્તુના અંશમાં પરદ્રવ્યમાં પોતાપણું માને છે ને કરતાપણું ને સ્વામિત્વ, એની વાત તો બહુ જ છેલ્લે સર્વસિદ્ધાન અધિકારમાં અહીંયા સુધી આવી ગયું. વસ્તુના એક અંશ પૂરતું જ તારું અસ્તિત્વ માનું, એ પણ એક વિપરીતતા છે. તો વસ્તુના અંશમાં વસ્તુપણાનો અભ્યાસ કરીને હું જ પૂર્ણ, મારું એટલું જ અસ્તિત્વ છે, જે અંશ અને માની લીધું પૂરું, જેને કહે અંશમાં અંશીપણાનો અભ્યાસ, અભિપ્રાય છે. અને સુદનયના લોભથી રુજુસૂત્ર નહીં, રુજુસૂત્ર નહીં તો ખબર હશે, વર્તમાનને સ્વીકારે. વર્તમાન જે પર્યાય છે એટલું જ પોતાનું અસ્તિત્વ માને, તેનું નામ રુજુસૂત્ર. જેને આપણે બીજી રીતે લઈએ, નામ સ્થાપના દ્રવ્યને ભાવ, એવા ચાર છે ને નિક્ષેપમાં, એમાં જે નહીં પણ આવે છે એ ચારમાં દ્રવ્ય નહીં. અને દ્રવ્યમાં શું વાત આવે છે? એના બે ભેદ આવે, ભૂત નિગમ નહીં અને ભાવિ નિગમ નહીં. ભૂત નિગમ નહીં એટલે ભૂતકાળની પર્યાય હોય અને એને વર્તમાનવત કહેવી, એનું નામ ભૂત નિગમ નહીં. અને ભવિષ્યમાં થનારી પર્યાય, થનારી નિશ્ચિતપણે, એને વર્તમાનવત કહેવી, એનું નામ શું કહેવાય? ભાવિ નિગમ નહીં. જેમ સૈનિક રાજા ક્યાં છે અત્યારના? સૈનિક રાજા ક્યાં છે? નરકમાં છે ને. ભૂતકાળ ભૂત નિગમ નહીં થી કહી શકાય, ચિંતા ન કરવી. ભૂત, હા, એને તમે વર્તમાન માનો તો ભૂલ છે, કારણ કે એ આત્મા ભૂતકાળમાં આવી પર્યાય રૂપે પરિણમતો. એવી જ રીતે આપણે કહીએ કે કોઈ પણ ભવિષ્યમાં મહાપદ્મ તીર્થંકર તો ભવિષ્યની પર્યાય છે અને વર્તમાનવત કહેવી એનું નામ શું કહેવાય? ભૂત નિગ્રહ. જેમ સૂર્યકીર્તિ તીર્થંકર તો અત્યારના એ ભાવિ પર્યાય છે પણ વર્તમાનવત એને કહેવી તો એનું નામ શું કહેવાય? ભાવિ નિગમ. તો બે નહીં છે એ શેનો ભાગ લીધો? એ દ્રવ્ય નહીં નો, કારણ કે એ જ દ્રવ્ય ભૂતકાળમાં આવી રૂપે પરમતો અને એ દ્રવ્ય ભવિષ્યમાં આવી રૂપે પણ, તો એનું નામ દ્રવ્ય. અને છેલ્લી છતો છે ભાવ નહીં. ભાવ એટલે વર્તમાનમાં જેવો હોય એવો, તો એનું નામ અહીંયા રુજુ સૂત્ર છે. પણ ભૂલ શું થયું? ત્યાં દ્રવ્ય નહીં સાથે ભાવ નહીં નો સ્વીકાર છે, અહીંયા ખાલી ભાવ નહીં માં રુજુ સૂત્ર ને સ્વીકાર કરે છે. વર્તમાન જે પર્યાય છે એટલો જ હું આગળ પાય. અને એને પાછું શું નામ આપ્યું? શુદ્ધ નહીં શબ્દ આપ્યો ને, શુદ્ધ નહીં ના લોભથી. ફરીથી શુદ્ધ નહીં કોને કહેવાય? આપણે કોને કહી શુદ્ધ નહીં? અભેદ, એકાકાર, અખંડ એને કહીએ ને. અને અહીંયા તો તમે ત્રિકાળી કીધું તો તમે જેનો શું કરી નાખો? ભેદ કરી નાખ્યો. એની કરતા અમે તો સારા છીએ, અમે તો ખાલી શું માનીએ છીએ? વર્તમાન પૂરતો. તો એમ નથી, ત્રિકાળી કહીને પણ ત્રણ સમયના ભેદ લક્ષમાં નથી લેવા. એ ત્રણેયનું ત્રિકાળી જેમ છે ને આત્મામાં અનંત ગુણ છે, તો અનંત ગુણને લક્ષમાં લેવા જ કે અનંત ગુણનું એક રૂપ પણ. એમ હું ત્રિકાળી છું કેવી રીતે છું? ભૂતકાળમાં હતો, વર્તમાન છું ને ભવિષ્યમાં, એમ ત્રણ સમય કહીને હું ત્રિકાળી છું કે વર્તમાનમાં હું ત્રિકાળી છું? તો ભેદને દેખાડીને અભેદ દેખાડવું છે. શું છે જૈન દર્શન? શું કરે છે? ભેદને દેખાડીને અંતે ભેદનો નિષેધ નથી કરતું, છે પણ એના લક્ષી કામ નહીં છે. અહીંયા તો ખાલી ભેદને માને એક જ સમયની પર્યાય. આ એનું નામ શુદ્ધ નહીં ના લોભથી રુજુ શ્રુત નહીં નો એકાંત. એકાંત રહીને એકલું જ માની લે છે, વર્તમાન જેટલું છે એટલું એકાંતમાં રહીને જે એમ દેખે એટલે કે માને છે. હવે એ શું માને છે? કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે. જે કરે છે તે જ નથી ભોગવતો, એનો અર્થ બીજો ભોગવે, અથવા જે બીજો કરે છે ને બીજો ભોગવે, એ સાચું છે. જે કરે છે તે નથી ભોગવતો એટલે કોનો નિષેધ આવ્યો? દ્રવ્યનો નિષેધ આવ્યો. કારણ કે દ્રવ્યથી તો જે કરે તે જ ભોગવે, તો એને શું માને? જે કરે છે એ ભોગવે નહીં. તો શું સાચું છે? બીજો કરે છે અને બીજો ભોગવે છે. કોણ આવી ગયું આમાં? પર્યાય આવી. ખાલી પર્યાય રૂપ અસ્તિત્વ માન્યું તો બીજું પર્યાયમાં કરીએ છે એક પર્યાયમાં અને બીજી પર્યાયમાં ભોગવે. દ્રવ્યથી જોઈએ તો પોતે જ કરે છે અને પોતે જ ભોગવે, તો કે ના એવું નથી. જે કરે છે તે જ નથી ભોગવતો, સર્વથા પાછું માને છે. તો એને સર્વતા શું માની લીધું? કરનાર એક પર્યાય અને ભોગવનાર એ બીજી પર્યાય છે. તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ જ દેખો એટલે માનવો. શું છે? મિથ્યા દ્રષ્ટિ જ શબ્દ વાપરો છે અને આનું બીજી રીતે નામ આપે તો શું કહેવાય? એકાંતિક મિથ્યા દ્રષ્ટિ. ઈકોનો ભેદ હોય ગ્રહિત મિથ્યાત્વનો. શું છે? આપણે જે પ્રતિકરણો પાંચેય બોલ શીખ્યા છે ને, એકાંતિક ને અજ્ઞાનિક ને વિપરીત ને વૈનયિક ને સાંશય, એવા પાંચ, એ પાંચેય ભેદ કોના છે? ગ્રહિત મિથ્યાત્વ. અહીંયા આવીને અનાદિનો સંસ્કાર એમ નથી, અહીંયા આવીને નવું ઉભું કર્યું આપણે કે એકાંતિક. એમાં સરસ વ્યાખ્યા છે, વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મો વાળું હોવા છતાં સર્વથા શબ્દ છે. એટલા માટે આ ભૂલ મોટી છે. એક નહીં થી એક જ ધર્મ આવે એની કોઈ ચિંતા ન કરવી, પણ સર્વતા નહીં જ છે અને પ્રમાણ નથી બીજા ધર્મ એમ પણ નથી. નહીં થી તો હંમેશા શું આવે? દ્રવ્ય અપેક્ષા એ આત્મા નિત્ય અને અનિત્ય છે નહી સર્વતા. હમણાં તમે ના પાડતા સર્વતા હોય ને તમે પાછા સર્વતા માનો. આત્મા દ્રવ્ય અપેક્ષા એ કથંચિત નિત્ય છે, કથંચિત અનિત્ય નહીં. હમણાં તમે ના પાડતા હતા સર્વથા ન હોય અને તમે કેમ સર્વથા માનો છો? પછી અપેક્ષા લગાડી એ જ જાહેર કરે છે કે હજી બીજી વાત રહી ગઈ છે. શું છે આ કાકાની કાજા ભત્રીજાની અપેક્ષા એ આ કાકા છે એમ જ્યાં કીધું એનો અર્થ શું થઈ ગયો કે બીજાની અપેક્ષા એ બીજો પણ સંબંધ છે. તો જ્યાં નહીં લાગુ પડે ત્યાં શું હોય છે એક જ ધર્મની વાત છે. પણ નય છે એ અંશ છે, બાકી એવા નયોનું બનેલું કોણ છે પ્રમાણ. તો એમાં પ્રમાણમાં પણ આવે કે અપેક્ષા ન લગાડીએ તો આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે. તો પ્રમાણમાં કયો શબ્દ આવશે? પણ શબ્દ. પણ પ્રમાણથી જોઈએ તો આત્મા નિત્ય પણ છે અને અને પણ એમાંથી અપેક્ષા પકડી લીધી કે દ્રવ્ય અપેક્ષા એ જોઈએ તો જ આવી જશે, નિત્ય જ હશે. કારણ કે નય હંમેશા એક જ ધર્મને પકડે છે. પર્યાય થી જોઈએ તો અનિત્ય, જે અહીંયા ક્ષણિક આવ્યું તો આ રીતે અહીંયા તો એકાંતમાં જે માની લે છે તે એકાંતિક મિથ્યાત્વ છે. તો આ રીતે જે માને છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ જ દેખો. કારણ કે વૃત્તિ અંશોનું ક્ષણિકપણું હોવા છતાં શું સિદ્ધ કર્યું? વૃત્તિ અંશોનું અંશ છે એ વસ્તુ પદાર્થ છે, એનો આ પર્યાય એક શું છે? ધર્મ છે. તો એ અંશને ક્ષણિકપણું, એ અંશથી જોઈએ તો ક્ષણિકપણું હોવા છતાં વૃત્તિમાન પર્યાયી જે ચૈતન્ય ચમત્કાર આત્મા કે આખો અનંત ગુણનો ભરેલો ભંડાર આત્મા છે તે તો દ્રવ્ય અપેક્ષાએ જો તો કેવો છે? તે તો ટંકોત કિરણ જ અંતરંગમાં પ્રતિભાસ. જો બે શબ્દો આવ્યા, વૃત્તિ અંશો અને વૃત્તિમાન. વૃત્તિ એનું બે નામ પણ બ્રેકેટમાં જુદા આપ્યા. વૃત્તિ અંશોનું નામ શું આપ્યું? પર્યાયનો અર્થ, નામ એટલે અર્થ. અને વૃત્તિમાનનો શું આવ્યું? પર્યાયી. પર્યાયી પર્યાય નહીં, ફરક શું પડ્યો? પર્યાય ને પર્યાયી. જેમ અંશ અને અંશી, અંશ કહેતા એક અને અંશી અંશોનો સમૂહ, એમ અહીંયા પર્યાય અને પર્યાયી. પર્યાયનો ભંડાર ટકતો દ્રવ્ય, પર્યાયી ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. વૃત્તિમાન એટલે પર્યાયી, પર્યાયી ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. અને વૃત્તિ અંશો એટલે કે પર્યાય, વર્તમાન પ્રગટરૂપ પર્યાય. તો એ વૃત્તિ અંશોથી જો જોઈએ તો ક્ષણિકપણું હોવા છતાં, શબ્દ વાપરો છે આગળ પણ આવ્યું તું ક્ષણિક હોવાથી. તો ફરીથી આત્મા નિત્ય છે કે અનિત્ય છે? બંને છે. આત્મા અનિત્ય હોય કોઈ દી? આત્મા નિત્ય ટકતો છે. અરે ભાઈ, વૃત્તિ થી જોઈશ, એક પર્યાય થી જોઈશ તો આત્મા કેવો છે? ક્ષણિક છે. જો એવું ન હોત તો સમય સમય પર્યાય કેમ બદલાય જતો? જો સર્વતા નિત્ય જ હોય તો કોઈને ઉપદેશ શું કામ આપો છો? કોઈને ઉપદેશ આપવાનો અર્થ એ છે કે એમાં કઈક બદલાવ લાવવો છે તમારે. તો ખાલી ફરીથી બે સિદ્ધ કર્યું, વૃત્તિ અંશો થી ક્ષણિકપણું છે, પર્યાય થી જોઈએ તો બદલવાપણું દેખાય છે. તો 14મી ગાથામાં બહુ સુંદર રીતે આચાર્યદેવ બતાવે છે. 14મી ગાથા શેની છે? 14મી ગાથાનો વિષય શું છે? સમ્યક દર્શનનો વિષય. પણ એમાં શુદ્ધ નહીં ના વિષય એવા શુદ્ધાત્માની વાત કરી. અમૃતચંદ્રાચાર્યદેવે એમાંથી સાથે કઈ વાત કાઢી કે પર્યાયની સમીપને જોવામાં આવે તો આત્મા બંધાયેલો છે, સ્પર્શાયેલો છે, એ ભૂતાર છે, સત્યાર છે, તો પણ છે. એમ એક એક બોલમાં એ વાત કાઢી છે કે અહીંયા શુદ્ધ નહીં થી વાત કરી છે. પણ એનો અર્થ એમ ન સમજ કે પર્યાયમાં કઈ થતું જ નથી, પર્યાય જેવું તારું કોઈ અસ્તિત્વ જ નથી, એવું નથી. તો એ પર્યાયની જેમ બતાવ્યું એમ અહીંયા પણ દેખાડે છે કે વૃત્તિ અંશોનું ક્ષણિકપણું હોવા છતાં આપણે ઘણી વાર એમ જ કહેતા એને નિત્ય કોણ છે? દ્રવ્ય છે. અને અનિત્ય કોણ છે? પર્યાય. અને બે કઈક જુદા બે રહેતા હશે, એમ નથી. પર્યાય થી જોઈએ તો આત્મા જીવ પદાર્થ પણ ક્ષણિક કહેવાય છે. કારણ કે અંતે એનો એ ધર્મ છે, એ ધર્મ કઈ એનાથી ક્યાંય જુદો રહે છે એવું નથી. અને એ જ આત્માને, એ જ પદાર્થને, એ જ સમયે ભલે કહી શકાય નહીં પણ જોઈ શકે તો એનાથી જોઈએ તો વૃત્તિમાન જે દ્રવ્ય છે એ કેવું છે? એ તો ટંકોત્કિરણ એવું ને એવું. જો શબ્દ શું વાપરો છે? ટંકોત્કિરણ. ટંકોત્કિરણ એટલે શું? નિત્ય એવો અર્થ ક્યાંથી કાઢો? ટંકોત કિરણ એ જેમ ટાંકાથી ઉતરેલી જે પ્રતિમા હોય ને એ એવી ને એવી ને એવી રહે છે તે એનું નિત્યપણું દેખાય. અને ગુરુદેવ ની સ્તુતિમાં એટલા માટે બોલીએ છે ટંકોત કિરણ અકંપ જ્ઞાન મહિમા, એ ત્રિકાળીદ્રવ્ય માટેની વાત છે. તેમ અહીંયા ટંકોત ઓલું તો શું છે, બદલતું રહ્યા કરે છે. તો એ વૃત્તિ અંશોનું કેવું છે, ક્ષણિકપણું હોવા છતાં પદાર્થનો એક આવો ધર્મ છે. અને તો પણ જો આપણે જોઈએ વૃત્તિમાન પર્યાયી એટલે કે દ્રવ્યતિ જો જોઈએ તો જે ચૈતન્ય ચમત્કાર આત્મા તે તો કેવો દેખાશે, ટંકોત કિરણ શાશ્વત એકરૂપ નિત્ય અભેદ અખંડ જે અંતરંગમાં. હવે શું શબ્દ વાપરે છે, કોણ વાપરે છે જે અંતરંગમાં પ્રતિભાસે છે. આચાર્યદેવ કહે છે અમને અમારી વર્તમાન પર્યાય પ્રમત અપ્રમત જેવા દેખાય છે અને તો પણ અમે અંતરંગમાં અનુભવમાં જ્યાં શુદ્ધોપયોગમાં આત્માને જોઈએ છે તો કેવો દેખાય છે, એ ટંકોત કિરણ અમને પ્રતિભાસે. તો તમે પણ આવું જો ક્યાંય પણ ભૂલે ચૂકે પર્યાયમાં જેટલું જ અસ્તિત્વ માનીને ત્રિકાળીને ચૂકતા હો તો હવે એવું જોઈએ. આચાર્યદેવ કહે છે અમને પ્રતિભાસે છે, જો પોતાના અનુભવથી આ વાત સિદ્ધ કરે છે આપણને, જે આપણને કીધું તું પાંચમી ગાથામાં જીનવાણીનો અભ્યાસ કર્યો, તર્કથી એ બતાવ્યું, પછી પરાપર ગુરુનો ઉપદેશ અને ચોથો સ્વાનુભવ. આ સ્વાનુભવથી પોતે કહે કે પર્યાય પલટે છે, અમે પ્રમત અપ્રમતમાં ઝૂલીએ છીએ પણ જ્યાં અનુભવમાં જઈએ છીએ તો અમને અંતરંગમાં કોણ અનુભવમાં આવે, અમને કોનું અવલંબન આવે, ક્ષણિકતાનું કે નિત્યતાનું? ક્ષણિકતાના અવલંબે ક્યારે પણ સ્થિરતા નહીં આવે. તો પ્રણતિમાં સ્થિરતા જો જામે છે એનો અર્થ કે ત્યાં પણ એક ટંકોત કિરણપણું નિત્ય શાશ્વતપણું હોવું જોઈએ. અને એ રીતે અહીંયા આપણને દ્રવ્ય અને પર્યાયની બે વાત આપણને સિદ્ધિ એ કરી. એના પછી ગુરુદેવશ્રીએ ભાવાર્થ તો આજે લીધો, કળસ પણ લીધો. હવે આપણે થોડો કળસ લઈએ, 208 નંબરનો કળસ. શ્લોકાર્થ છે 494 પાના ઉપર. આત્માને સમસ્તપણે, ગુરુદેવશ્રી આના ઉપર વજન મૂકીને કીધું તો સમસ્તપણે એટલે બધી જ અપેક્ષા છે, એકાંતે સર્વથા, દ્રવ્ય નિત્ય ને પર્યાયની તેવું નહીં, સર્વાંગે વયને આત્માને કેવું જોવો છે, શુદ્ધ ઈચ્છનારા. પા તો સારી વાત છે ને, આપણે આત્માને કેવું ઈચ્છવો છે, શુદ્ધ કે અશુદ્ધ? આપણે આત્માને કેવો ઈચ્છીએ, શુદ્ધ કે અશુદ્ધ કેવો ઈચ્છવો છે? આપણે શુદ્ધ જ ને, તો એ શુદ્ધ ઈચ્છે છે તો ફરક શું કામ પાડો છો તમે? એવું નથી, અહીંયા અમે પર્યાયમાં શુદ્ધ થવું છે, શુદ્ધ અત્યારના નથી, શુદ્ધતાની ઈચ્છા છે, થવું છે, પણ થવું છે એ જ દેખાડે છે વર્તમાનમાં શુદ્ધ છે. દ્રવ્ય અમે શુદ્ધ સ્વીકારીએ છીએ એની વાત નથી, પણ એવી જ રીતે પર્યાયમાં પણ હું શુદ્ધ જો માની લઈશ તો શું થશે? તો એ નિશ્ચયા એ પણ એક એકાંત છે. અહીંયા જેમ પર્યાય જેટલું જ અસ્તિત્વ માનવું એ પણ એક એકાંતિક મિથ્યાત્વ છે, એમ દ્રવ્ય શુદ્ધ છે તો વર્તમાન મારી પર્યાય પણ એવી જ શુદ્ધ છે એ માનવું એ પણ એક એકાંતિક મિથ્યાત્વ છે. તો અહીંયા આત્માને સમસ્તપણે, સમસ્તપણે એટલે કાળમાં પણ માર ભેદ ન જોવે. આ બધી આખી એક શૈલી બહુ આચાર્યને જોઈએ. આત્મા કેવો છે પ્રદેશથી ક્ષેત્રથી વિચારીએ તો કેવો છે, અસંખ્ય પ્રદેશ છે કે નહીં? પંચાસ્તિકામાં અસંખ્ય પ્રદેશી અખંડ કીધો છે. શું કીધો છે? ભેદ પણ છોડાવે છે પણ સ્વીકાર કરાવ્યો, જે આજ ગુરુદેવ કીધું ને કે પર્યાયને જોઈને એનો સ્વીકાર કરીને લક્ષ્ય છોડજે અને દ્રવ્યનો વિકલ્પ છોડીને અનુભવ કરજે. એકાદશમાં લીધું તો એક વાક્યમાં કે પર્યાયનું જે છે એને સ્વીકાર કરી જ્ઞાન કરજીને પણ એનું લક્ષ્ય છોડજે પછી, અને દ્રવ્ય સ્વભાવનું શું કરશે, પેલા વિકલ્પ છે પણ વિકલ્પને છોડીને તું અનુભવ. આ તો શું છે, સમસ્ત પ્રાણે અમારે ભેદ જ ન જોવે કઈ, એક ક્ષણિક પણ ન જોઈએ. અમારે તો એક છે નિત્ય પણ એવા ત્રણ કાળ ને એવું પણ નહીં, અમારે તો એક વર્તમાન જોવે. તો આ રીતે પણ છે, જે કળશ પણ આગળ આવશે દ્રવ્ય ને ખંડિયામી ક્ષેત્ર ને ખંડિયામી કાળ ને છે. ચાલો એ 271 કળશ ઉપર છેલ્લે પાછળ ટાઈમ તો થઈ ગયો છે, આમાં છે પરિશિષ્ટમાં છે પાનુ 621. એમાં હવે જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે, જો છે શબ્દ 621 પાને. હવે જ્ઞાની, જો અખંડ એટલે કોઈ પણ હવે ભેદ, ક્યાં ભેદ નહીં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ભેદ નહીં. આવા છે તો ખરો, વસ્તુના સ્વરૂપમાં શું છે, કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ કેવું હોય છે, દ્રવ્યથી હોય ક્ષેત્રથી હોય કાળથી અને ભાવથી, અને એટલા માટે સ્વચતુષ્ટય કહીએ. હવે અનુભવના કાળે કેવું હોય છે કે જો જ્ઞાની શુદ્ધ નહીનું અવલંબન લઈ, જો અવલંબન વિકલ્પના કાળે સમજાવે ત્યારે ભેદથી સમજાવે, એ ચાર અસ્તિત્વ જ્ઞાનમાં પણ હોય, પણ અનુભવના કાળે શું છે, હું મને મારા શુદ્ધાત્મ સ્વરૂપને નથી દ્રવ્યથી ખંડ, હું દ્રવ્ય છું એવો ખંડ પણ નથી કરતો, હું ક્ષેત્રથી પણ ખંડતો, એટલે ક્ષેત્ર છે કે નહીં, અસંખ્ય પ્રદેશ છે કે નહીં, તો ખંડ તો કેમ કીધું, કે અસંખ્ય પ્રદેશ એવા ભેદમાં નથી અટકતો, મારું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે એવું પણ નહીં, એવી જ રીતે નથી કાળથી ખંડતો, મારી પ્રણતિ અત્યારના નિર્મળ છે થોડીક અશુદ્ધ છે એવું કાળમાં પણ પર્યાયમાં પણ ભેદ નથી કરતો, અને ભાવથી પણ ખંડતો. આ આખી જૈન દર્શનની અનેકાંશ શૈલી છે, ખંડ છે અને અખંડનો અનુભવ છે. વસ્તુ અખંડા અને ભેદા ભેદ સ્વરૂપ છે, તો ભેદ સ્વરૂપનો સ્વીકાર કરી અભેદનો અનુભવ સુધી એ લઈ જાય. કોઈ એકાંતે ખાલી અભેદ જ માની લે, ખાલી એક સમયના ભેદને પણ માની લે, તો એવું નથી, ભેદનો સ્વીકાર અને અભેદનો અનુભવમાં લઈ જાય.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. પરમ કરી સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાગ્રી બિરાજમાન રૃષ્પાદી મહારાજ પરમ 24 નિંદ્ર ભગવાન નો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદ રાજ અજીત વેરે પરંત વીસ વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસર પી સમય ધ્રુવધામની તકતીતોની તકાવના શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાનમય મુદ્રી દ્વાદશામય પરમાગમ સમય સાધ્ય સમસ્ત જીનવાણી માતનો જય હો. પર ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. એકત્વ વિભક્ત નિત સુધાત્માનું સમ્યક સ્વરૂપ સમજાવનાર શ્રી કહન ગુરુ દેવનો જય હો. પ્રસમૃતિ ધન્યોતર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત ઉપકારી પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો. શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હૈ. બોલો દ્વાદશાંગમય સમસ્ત જિન વાણી માતનો જય હો.